એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે આમ તો વાંચ્યા પછી લાંબા સમય સુધી મનમાંથી ખસતી નથી.
હા, એ છે કે ગિબન્સ કૃત એલન ફોસ્ટર. એક બાળકીની અસાધારણ હિંમત અને એમ કહી શકાય કે પોતાના ઘરની શોધની આ કથા છે.
ખરેખર આ એવી કૃતિ છે જે સીધી હૃદય સોંસરવી ઉતરી જાય છે.
બિલકુલ. અને લેખક કે ગિબન્સ, જેમનો જન્મ 1960માં ઉત્તર કેરોલિનામાં થયો, એ સમકાલીન દક્ષિણ અમેરિકન સાહિત્યના એક ખૂબ જ સશક્ત અવાજ ગણાય છે. તેમના પોતાના જીવનના જે કડવા અનુભવો છે, ખાસ કરીને બાળપણની મુશ્કેલીઓ અને કૌટુંબિક વિષાદ, એ બધું એમના લેખનમાં પડઘાય છે, ખબર છે?
અને એ પડઘો ખૂબ સ્પષ્ટ છે. એમના લેખનમાં દક્ષિણ અમેરિકાના ગ્રામીણ જીવનની જે જટિલતાઓ છે, જેમ કે કૌટુંબિક તણાવ, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો, પછી પેલો ઊંડા મૂળિયા ધરાવતો જાતિવાદ, અને ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોની અંદર રહેલી જે અદમ્ય જીજીવિષા છે, આ બધું કેન્દ્રમાં રહે છે. એમની શૈલી વિશે શું કહેશો? મને તો એ કાચી, ધારદાર, છતાં ક્યાંક કાવ્યાત્મક લાગે છે.
બરાબર. ગિબન્સની ભાષા એકદમ સીધી, સચોટ અને પ્રાદેશિક બોલીના લહેકાથી ભરપૂર છે. એમાં કોઈ ખોટો શણગાર નથી, પણ ભાવની તીવ્રતા ગજબની છે. અને એલન ફોસ્ટર, જે 1987માં પ્રકાશિત થઈ, એ તો એમની પહેલી જ નવલકથા હતી, અને આવતાની સાથે જ સાહિત્ય જગતમાં એણે ધૂમ મચાવી દીધી.
અચ્છા.
એને પ્રતિષ્ઠિત સુ કોફમેન પ્રાઇઝ ફોર ફર્સ્ટ ફિક્શન મળ્યો અને હેમિંગવે ફાઉન્ડેશન તરફથી પણ સન્માન પ્રાપ્ત થયું.
વાહ. આ કૃતિને બિલ્ડુંગ્સ રોમાન, એટલે કે પાત્રના ઘડતર અને વિકાસની કથા, અને સદન ગોથિક સાહિત્ય પરંપરામાં મૂકવામાં આવે છે. આ સદન ગોથિક એટલે શું, એ થોડું સ્પષ્ટ કરશો? આમ સાંભળ્યું તો છે.
ચોક્કસ. સધર્ન ગોથિક એટલે મતલબ અમેરિકાના દક્ષિણ ભાગની પૃષ્ઠભૂમિ પર લખાયેલું સાહિત્ય. એમાં ઘણીવાર વિચિત્ર, અંધકારમય, ક્યારેક તો ભયાનક કહી શકાય તેવા પાસાઓ, સામાજિક રૂઢિઓ અને કુટુંબના ઊંડા રહસ્યોનું નિરૂપણ હોય છે.
સમજાયો.
એલન ફોસ્ટરમાં પણ એલનની આસપાસની દુનિયાની જે કઠોરતા છે અને કેટલાક પાત્રોની વિકૃતિ, એ આ પરંપરાને અનુરૂપ છે. અને કહેવાય છે કે આ કથામાં ગિબન્સના પોતાના બાળપણના અંશો પણ વણાયેલા છે.
મને લાગે છે કે આ નવલકથાનું સૌથી મોટું આકર્ષણ તો એલનનો અવાજ છે. એક 11 વર્ષની બાળકી જેની નિર્દોષતા હજુ ગઈ નથી, પણ સંજોગોએ જેને સમય પહેલાં જ પુખ્ત, વ્યવહારુ અને ક્યારેક તો ડરામણી હદે સ્પષ્ટ વક્તા બનાવી દીધી છે.
સાચી વાત.
આજની આપણી ચર્ચાનો હેતુ પણ આ જ અવાજને અને એની પાછળની કથાને ઊંડાણપૂર્વક સમજવાનો છે. કથાવસ્તુ, પાત્રોની સફર, મૂળભૂત થીમ્સ અને એનું સાહિત્યનું મૂલ્ય શું છે, એ બધું જોઈશું.
તો શરૂઆત કરીએ એ પંક્તિથી જે મને લાગે છે પહેલી જ વાર વાંચતા વાચકને અંદરથી હલાવી દે છે. એલન પોતે જ કહે છે,
જ્યારે હું નાની હતી ત્યારે હું મારા પપ્પાને મારવાના રસ્તાઓ વિચારતી. બાપરે, આ વાક્ય કેટલું સીધું અને ચોંકાવનારું છે. અહીંથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે કોઈ સામાન્ય બાળપણની વાત નથી કરી રહ્યા.
જરા પણ નહીં. આ એક વાક્યમાં જ એલનના જીવનની આખી કરુણતા અને કઠોર વાસ્તવિકતાનો સાર આવી જાય છે. નહીં, એની માં જે પહેલેથી જ હૃદયની બીમારીથી પીડાતી હતી,
હા,
તે એના દરોડિયા અને અત્યાચારી પતિના ત્રાસથી કંટાળીને છેવટે આત્મહત્યા કરી લે છે. અને 11 વર્ષની એલેન એના પિતાની સંપૂર્ણપણે અયોગ્ય કહી શકાય એવી દેખરેખ હેઠળ આવી જાય છે.
એ પરિસ્થિતિની કલ્પના કરવી પણ કેટલી મુશ્કેલ છે. બાળપણ જાણે અચાનક જ પૂરું થઈ ગયું. ઉપેક્ષા, હિંસા, ગંદકી અને એકલતાનો સતત સામનો.
બરાબર. અને નાની ઉંમરે ઘર ચલાવવાનું, પૈસા સંભાળવાનું, પોતાની જાતને ભૂખ અને પિતાના ગુસ્સાથી બચાવવાનું બધું શીખી જાય છે. જાણે એ બાળકી નહીં પણ એક નાની ગૃહિણી બની ગઈ હોય. અહીં જ નવલકથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. પણ આ સંઘર્ષ માત્ર ટકી રહેવા પૂરતો સીમિત નથી. હો, એનાથી પણ વધુ મહત્વનું એ છે કે એલન હાર માનતી નથી.
એટલે
કે તે સક્રિય રીતે સભાનપણે એક સારા કુટુંબની, એક સાચા ઘરની શોધમાં નીકળે છે. એ ભાગ્યને દોષ દેવાને બદલે પોતાનું ભાગ્ય જાતે ઘડવાનો પ્રયાસ કરે છે.
અચ્છા, એટલે કે આ માત્ર સંજોગોમાંથી ભાગી છૂટવાની વાત નથી, પણ પોતાની મરજીથી એક નવું જીવન પસંદ કરવાની, એક નવું સરનામું શોધવાની સફર છે.
બરાબર.
અને આ સફરમાં એને કેવા કેવા લોકો મળે છે? જાણે પુખ્ત દુનિયાની ક્રૂરતા અને ઉદાસીનતાના અલગ અલગ નમૂનાઓ એની સામે આવતા જાય છે.
બરાબર કહ્યું. એ નિષ્ફળ પાલકોની એક લાંબી કતારમાંથી પસાર થાય છે, અને આ અનુભવોમાંથી જ એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. શું એક નાનકડું બાળક જેની પાસે બીજું કંઈ નથી, માત્ર પોતાની ઈચ્છાશક્તિના જોરે પોતાની નિયતિ બદલી શકે છે? શું એ પોતાના માટે એક પ્રેમાળ ઘર બનાવી શકે છે?
હા, એલનની ભૂમિકા અહીં નિષ્ક્રિય ભોગ બનનારની નથી, પણ એક લડવૈયાની છે. એ સતત નિરીક્ષણ કરે છે, લોકોના વર્તનનું મૂલ્યાંકન કરે છે. કોણ સારું છે, કોણ ખરાબ,
કોણ સલામત છે, કોણ ખતરનાક, એનું બાળમાનસ દુનિયાને આ રીતે જ સમજી શકે છે કે ને? અને અંતે એ પોતાની પસંદગી જાતે કરે છે.
ચાલો એની નજરે દેખાતા કેટલાક મુખ્ય પાત્રો પર ધ્યાન આપીએ. એના પિતા, જેને એ ડેડી કહે છે.
એલનની દુનિયામાં ડેડી એટલે તો સાક્ષાત દુષ્ટતા. ગિબન્સે એ પાત્રને બહુ જટિલ નથી બનાવ્યું, પણ એ એક વિનાશક શક્તિ તરીકે ઉભરી આવે છે. હિંસક, દારૂડીઓ, આત્મકેન્દ્રી.
બરાબર. એનામાં પ્રેમ કે જવાબદારીનો છાંટોય નથી. એલન માટે એ સતત ભય અને ત્રાસનો સ્ત્રોત છે, અને એટલે જ તેનું મૃત્યુ એલન માટે ખરા અર્થમાં મુક્તિ બની રહે છે.
મામાની યાદો તો દુઃખદ છે, પણ એમાં ક્યાંક પ્રેમ અને હૂંફની ઝંખના પણ છે. પણ એના સિવાયના પાત્રોમાં સ્ટારલેટાનું નામ તરત યાદ આવે. હા, સ્ટારલેટા એક અશ્વેત છોકરી છે, એલનની મિત્ર. તેનો પરિવાર મુશ્કેલીના સમયમાં એલનને ખૂબ મદદ કરે છે, દયા બતાવે છે. અને આ સંબંધ, ખબર છે, નવલકથામાં જાતિવાદના પ્રશ્નને ખૂબ જ સહજતાથી અને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. આપણે એના પર પછી વધુ વાત કરીશું.
ચોક્કસ. અને બીજી તરફ સંબંધીઓ છે જે આશા ઠગારી નીવડે છે, ખાસ કરીને એની નાની, મામાની માં.
બિલકુલ. માના મૃત્યુ પછી એ નાની પાસે જાય છે, પણ ત્યાં એને ઠંડો આવકાર અને વૈરભાવ મળે છે. નાની પોતાની દીકરીના મોત માટે એલનને જવાબદાર ગણે છે.
હે ભગવાન.
પછી આવે છે કાકી નેડીન, જે એટલી જ સ્વાર્થી અને ભાવશૂન્ય છે. આ બધા પાત્રો એલનની ઘરની શોધમાં આવતા અવરોધો જેવા છે.
અને આ બધાની સામે આશાના કિરણ જેવી અંતે આવે છે નવી માં, ફોસ્ટર મધર.
હા, એ એલનની આખી સફરનો જાણે ધૂ ઉતારો છે. એ સંભાળ, સ્થિરતા અને બિનસરતી પ્રેમના આદર્શ જેવી છે. એલેન એને દૂરથી જુએ છે, એના વિશે સાંભળે છે, અને મનમાં નક્કી કરી લે છે કે મારે આ જ ઘરમાં જવું છે. એ જાણે એલેનના સ્વપ્નનું સાકાર સ્વરૂપ છે.
એલેનના પાત્ર પર પાછા આવીએ. એની સ્થિતિસ્થાપકતા, એની રિઝિલિયન્સ ખરેખર કમાલની છે. પણ ક્યારેક એવું નથી લાગતું કે આ પાત્ર થોડું અવાસ્તવિક છે? આટલી નાની ઉંમરે આટલી બધી સમજ અને હિંમત.
એ સવાલ થવો સ્વાભાવિક છે, પણ મને લાગે છે કે ગિબન્સ એ વાતનું ધ્યાન રાખે છે કે એલન કોઈ સુપર હીરો ન લાગે. એ ડરે છે, રડે છે, ગુસ્સે થાય છે, બધું જ.
હા, એ તો છે,
પણ એની અંદર ટકી રહેવાની એક જબરદસ્ત વૃત્તિ છે. એ પોતાને પીડિત તરીકે જોવાનો ઇનકાર કરે છે. એનું મન સતત ચાલતું રહે છે, પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું, રસ્તા શોધવા. એની પ્રેરણા બહુ મૂળભૂત છે, એક પ્રેમાળ કુટુંબ અને સલામત છત. એટલે એની મજબૂતી એના ડર અને ગુસ્સામાંથી જન્મેલી છે, કોઈ અમાન્ય શક્તિ નથી.
એના ચારિત્ર્યનો વિકાસ કેવી રીતે થાય છે? શરૂઆતમાં તો એવું લાગે કે જાણે રોજનો દિવસ પસાર કરવો એ જ મોટો પડકાર છે.
હા, શરૂઆતમાં એનું ધ્યાન ફક્ત ટકી રહેવા પર છે. પિતાથી પૈસા કેવી રીતે છુપાવવા, ભૂખ્યા ન રહેવું, માર ન ખાવો. પણ જેમ જેમ એ એક પછી એક નકારાત્મક અનુભવોમાંથી પસાર થાય છે, તેમ તેમ એનો ધ્યેય વધુ સ્પષ્ટ બને છે. એ સમજે છે કે મારે માત્ર આ ખરાબ પરિસ્થિતિથી ભાગવાનું નથી, પણ કોઈક સારી જગ્યા તરફ જવાનું છે. એનો અભિગમ આમ કહીએ તો રિએક્શનરીમાંથી પ્રોએક્ટિવ બને છે.
અને આ પરિવર્તનનો સૌથી મહત્વનો પડાવ કયો ગણાય? પેલો અંતિમ નિર્ણય.
મારા મતે એ ક્ષણ જ્યારે તે નક્કી કરે છે કે હવે કોઈના ભરોસે નથી રહેવું, મારે મારું ઘર જાતે જ શોધવું પડશે. એ સભાનપણે નવી માને પસંદ કરે છે અને તેના ઘરે પહોંચી જાય છે.
હા,
અને એનાથી પણ વધુ પ્રતિકાત્મક છે પોતાને એલન ફોસ્ટર નામ આપવું. જાણે એ પોતાના ભૂતકાળના ઝેરી વારસાને ફગાવી દઈને પોતાની નવી ઓળખ જાતે જ ઘડી રહી હોય.
આ ઓળખના ઘડતરમાં સ્ટારલેટા સાથેનો સંબંધ પણ મહત્વનો ભાગ ભજવે છે, ખરું? કારણ કે એના દ્વારા એ સામાજિક પૂર્વગ્રહોમાંથી પણ મુક્ત થાય છે.
કરો ધરાવે છે એ સ્ટારલેટાના પરિવારની મદદ સ્વીકારે છે, પણ મનમાં ક્યાંક અંતર રાખે છે કારણ કે તેઓ અશ્વેત છે. પણ ધીમે ધીમે એ જુએ છે કે એના પોતાના શ્વેત સંબંધીઓ કેટલા નિર્દય અને નૈતિક રીતે કદરૂપા છે, જ્યારે સ્ટારલેટાનો પરિવાર કેટલો દયાળુ અને ઉમદા છે. આ વિરોધાભાસ એની આંખો ખોલી નાખે છે.
બરાબર.
અંતે જ્યારે તે સ્ટારલેટાને પોતાના નવા ઘરે બોલાવે છે અને એનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે, ત્યારે એ જાણે ભૂતકાળની બધી નફરત અને પૂર્વગ્રહોથી મુક્ત થઈને સાચી માનવતાને અપનાવી રહી હોય એવું લાગે છે.
પિતા અને નાની જેવા નકારાત્મક પાત્રો એલન માટે શું દર્શાવે છે? શું એ માત્ર ખરાબ લોકો છે?
ના, એનાથી વધુ. તેઓ માત્ર ખરાબ માણસો નથી, પણ એ વ્યવસ્થાની નિષ્ફળતાનું પ્રતીક છે, જેણે એલનનું રક્ષણ કરવું જોઈતું હતું. પિતા કુટુંબની નિષ્ફળતા છે તો નાની વિસ્તૃત કુટુંબ અને પરંપરાની.
અચ્છા.
બંને પ્રેમ અને સંભાળ આપવામાં નિષ્ફળ જાય છે. એમના પાત્રો દ્વારા ગિબન્સ પુખ્ત દુનિયાની બેજવાબદારી અને ક્યારેક તો સક્રિય ક્રૂરતાને ઉજાગર કરે છે. એમના મૃત્યુ એલન માટે ફક્ત શારીરિક મુક્તિ નથી, પણ એમના દ્વારા પ્રતિગિત થતી નૈતિક નિષ્ફળતાથી પણ મુક્તિ છે.
અને સ્ટારલેટા અને નવી માં એ આશાના પ્રતીક છે એમ કહી શકાય?
હા, સ્ટારલેટા અને તેનો પરિવાર બિનશરતી માનવીય દયાનું પ્રતીક છે, જે જાતિ કે સામાજિક બંધનોથી પર છે. જ્યારે નવી માં એ આદર્શ ઘર અને માતૃત્વનું પ્રતીક છે જે એલન ઝંકે છે. રસપ્રદ વાત એ છે કે નવી માનું પાત્ર બહુ વિકસાવવામાં નથી આવ્યું. એ લગભગ એક આદર્શ જેવી છે. કદાચ લેખક કહેવા માંગે છે કે એલનની શોધ એક વાસ્તવિક વ્યક્તિ કરતાં વધુ એક આદર્શ, એક ભાવના માટેની હતી. સલામતી, સ્વીકૃતિ અને પ્રેમની ભાવના.
હવે કથાના પ્રવાહ પર આવીએ. તમે કહ્યું કે એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ફરે છે. આ બિનરેખીય શૈલીની શું અસર થાય છે વાચક પર?
આનાથી બે મુખ્ય અસરો થાય છે મારા મતે. એક, વાચકને શરૂઆતથી જ ખબર હોય છે કે એલન અંતે સલામત જગ્યાએ પહોંચી ગઈ છે, એટલે આપણે સતત ડરમાં નથી રહેતા.
હા, એ રાહત રહે છે.
પણ સાથે જ એની ભૂતકાળની ભયાનક સફરનું વર્ણન વર્તમાનની શાંતિ સાથે વિરોધાભાસ ઊભો કરે છે, જે એની પીડા અને એની જીત બંનેને વધુ ઘેરી બનાવે છે. બીજું, આ શૈલી એલનની યાદોની પ્રક્રિયાને દર્શાવે છે, કેવી રીતે તે પોતાના આઘાતજનક ભૂતકાળને વર્તમાનના સુરક્ષિત સ્થાન પરથી જુએ છે અને સમજે છે. જાણે વાર્તા કહેવી એ જ એના માટે હીલિંગની પ્રક્રિયા હોય.
રસપ્રદ. તો એના જીવનના મુખ્ય પડાવો કયા કયા છે? પિતા સાથેના દિવસો પછી શું બને છે?
પિતાના મૃત્યુ પછી એ આશા સાથે નાનીના ઘરે જાય છે, પણ ત્યાં એને સ્નેહને બદલે મળે છે વેરભાવ અને કપાસ અને ટામેટાના ખેતરોમાં કાળી મજૂરી. નાની એને પોતાની દીકરીના મોત માટે દોષી માનીને સજા આપે છે. અહીં જ એ સ્ટારલેટાના પરિવારના સંપર્કમાં આવે છે, જે એના જીવનમાં દયા અને ઉષ્મા લાવે છે. પણ નાનીની બીમારી અને મૃત્યુ પછી એ ફરી એકલી પડી જાય છે.
પણ વચ્ચે એક સારો તબક્કો પણ આવે છે ને, પેલી જુલિયા અને રોય સાથેનો.
હા, બરાબર યાદ કરાવ્યું. એની આર્ટ ટીચર જુલિયા અને તેના હિપ્પી પતિ રોય તેને થોડા સમય માટે પોતાની સાથે રાખે છે. આ એલનના જીવનનો પહેલો એવો અનુભવ છે જ્યાં તેને એક કાર્યશીલ, બૌદ્ધિક અને પ્રેમાળ વાતાવરણ મળે છે. એ સ્થિરતા, હૂંફ અને કાળજી અનુભવે છે.
એના માટે તો એ સ્વર્ગ જેવું હશે.
કદાચ. એ સમયગાળો ટૂંકો છતાં મહત્વનો છે, કારણ કે એ એને બતાવે છે કે સારું જીવન શક્ય છે. પણ દુર્ભાગ્યે એના પિતા તરફના કોઈ દૂરના સંબંધી કાનૂની દાવો માંડે છે અને કોર્ટ એલનને જુલિયા પાસેથી લઈ લેવાનો હુકમ કરે છે. આ એક મોટો આઘાત છે જે ફરી એને અસુરક્ષામાં ધકેલી દે છે.
અને ત્યાંથી એ કાકી નેડિનના ઘરે જાય છે, જે કદાચ સૌથી ખરાબ અનુભવ સાબિત થાય છે.
હા, કારણ કે અહીં શારીરિક ત્રાસ નથી, પણ ભાવનાત્મક ઉપેક્ષા અને ઠંડક છે, જે કદાચ વધુ ઘાતક હોય છે. કાકી નેડીન અને તેની બગડેલી દીકરી ડોરા એલનને સ્પષ્ટપણે એક બોજ સમજે છે. એને અનિચ્છનીય મહેમાન જેવો વ્યવહાર મળે છે, અને આ ઉપેક્ષાની પરાકાષ્ઠા ક્રિસમસની સવારે આવે છે. ડોરાને ઢગલાબંધ ભેટ મળે છે, જ્યારે એલનને માત્ર થોડા પરબીડિયા મળે છે,
જેનો અર્થ એ થાય છે કે એને ફરીથી બીજે ક્યાંક મોકલવાની તૈયારી થઈ રહી છે. અને આ જ ક્ષણ એલનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બને છે, નહીં જાણે હવે બસ.
બરાબર, આ અંતિમ અસ્વીકાર એલનને તોડી નાખવાને બદલે એનામાં એક નવી શક્તિનો સંચાર કરે છે. એ સમજી જાય છે કે કોઈ પુખ્ત એને બચાવવા નથી આવવાનું, એણે પોતાનો રસ્તો જાતે જ કરવો પડશે. પાણી પહેલાં પાળ બાંધવી એ કહેવત જાણે એણે આત્મસાત કરી લીધી.
પછી
એણે છુપાવીને બચાવેલા પૈસા લે છે અને મક્કમ નિર્ધાર સાથે શહેરના બીજા છેડે પેલી નવીમાનું ઘર શોધવા નીકળી પડે છે, જેનું ઘર એણે ચર્ચમાં જોયું હતું.
એ દ્રશ્ય ખરેખર યાદગાર છે. એક નાની છોકરી એકલી પૈસા હાથમાં લઈને એક અજાણ્યા દરવાજે દસ્તક દઈને કહે છે, હું અહીં રહેવા આવી છું. કેટલી હિંમત!
એ એલનની હિંમત અને આત્મવિશ્વાસની પરાકાષ્ઠા છે. એ ભીખ નથી માગી રહી, પણ જાણે પોતાનું સ્થાન માગી રહી છે, ખરીદી રહી છે. અને નવાઈની વાત એ છે કે પેલી નવીમાં એને તરત જ કોઈ સવાલ વિના સ્વીકારી લે છે, જાણે એ પણ એની જ રાહ જોતી હતી.
વાહ!
આ ક્ષણ એલનની આખી યાત્રાનો વિજય છે, એના સ્વનિર્ધારણનું ફળ છે.
અને ત્યાંથી શરૂ થાય છે એનું નવું જીવન એલેન ફોસ્ટર તરીકે.
હા, નવલકથાનો છેલ્લો ભાગ આ નવા જીવનનું વર્ણન કરે છે. સ્વચ્છ પથારી, પૂરતું અને સારું ભોજન, સ્થિરતા અને સૌથી મહત્વનું એક પ્રેમાળ વાલી. જો કે ભૂતકાળના ઘા હજી રૂઝાયા નથી.
એ તો કેવી રીતે રૂઝાય?
સાચી વાત. અને આખી વાર્તા કહેવી એ પણ એ ઘા રૂઝાવવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. અને અંતે એ સ્ટારલેટાને પોતાના ઘરે બોલાવીને એના મનમાં રહેલા જાતિવાદના છેલ્લા અવશેષોને પણ ધોઈ નાખે છે અને મિત્રતાને પૂરા દિલથી અપનાવે છે. આ એની સંપૂર્ણ મુક્તિ છે ભૂતકાળના ત્રાસથી, નફરતથી અને પૂર્વગ્રહોથી.
આ કથામાં ઘણી બધી થીમ્સ વણાયેલી છે. સૌથી મુખ્ય તો સ્થિતિસ્થાપકતા અને સ્વનિર્ધારણ લાગે છે, નહીં?
નિશંકપણે. એલેનની કથા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે માણસની અંદર, ખાસ કરીને બાળકની અંદર, કપરામાં કપરા સંજોગો સામે ટકી રહેવાની અને પોતાનો માર્ગ કંડારવાની કેવી અદ્ભુત ક્ષમતા રહેલી હોય છે. એ ભાગ્યના ભરોસે બેસી નથી રહેતી, પણ કર્તવ્ય બતાવે છે. એ સાબિત કરે છે કે ઓળખ અને નિયતિ જન્મથી નક્કી નથી થતા, પણ હિંમત અને ઈચ્છાશક્તિથી ઘડાય છે.
બીજી મહત્વની થીમ છે કુટુંબ અને ઘરની પુનઃવ્યાખ્યા.
હા, નવલકથા લોહીના સંબંધો પર આધારિત પરંપરાગત કુટુંબની કલ્પના પર જ સવાલ ઉઠાવે છે. એલેન માટે લોહીના સંબંધો જ સૌથી વધુ પીડાદાયક સાબિત થાય છે.
સાચી વાત.
સાચું કુટુંબ એ છે જે પસંદગી, પ્રેમ, સ્વીકૃતિ અને સંભાળ પર આધારિત હોય, જેવું એને સ્ટારલેટાના પરિવારમાં, જુલિયા પાસે અને અંતે નવી મા પાસે મળે છે. ઘર એટલે માત્ર ચાર દિવાલો નહીં, પણ સલામતી અને હૂંફનું આશ્રય સ્થાન.
જાતિવાદ અને સામાજિક પૂર્વગ્રહનો મુદ્દો પણ સૂક્ષ્મ રીતે છતાં ખૂબ અસરકારક રીતે રજૂ થયો છે.
બરાબર. સ્ટારલેટા સાથેના સંબંધ દ્વારા આ થીમ ખૂબ જ કુદરતી રીતે વિકસે છે. એલન શરૂઆતમાં સમાજના પૂર્વગ્રહો ધરાવે છે, પણ અનુભવથી શીખે છે. સ્ટારલેટાના પરિવારની નિસ્વાર્થ ભલાઈ અને એના પોતાના શ્વેત સંબંધીઓની નૈતિક અધોગતિ વચ્ચેનો તફાવત એના માટે આંખ ઉગાડનારો બની રહે છે. અંતમાં સ્ટારલેટાનું સ્વાગત કરવું એ માત્ર વ્યક્તિગત મિત્રતાનો સ્વીકાર નથી, પણ જાતિવાદી વિચારધારાનો સંપૂર્ણ અસ્વીકાર છે.
અને આ બધાની વચ્ચે પુખ્ત વયના લોકો અને સામાજિક સંસ્થાઓની નિષ્ફળતા પણ સ્પષ્ટ દેખાય છે.
હા, આ નવલકથા સમાજ અને કુટુંબ જેવી સંસ્થાઓ જેમણે બાળકોનું રક્ષણ કરવું જોઈએ તેમની નિષ્ફળતા પર સીધી આંગળી ચીંધે છે. એલનના જીવનમાં શરૂઆતમાં આવતા લગભગ બધા જ પુખ્ત, પિતા, નાની, કાકી નિષ્ફળ જાય છે.
શિક્ષકો, સામાજિક કાર્યકરો ક્યાંય દેખાતા નથી.
બરાબર. ન્યાય વ્યવસ્થા પણ એને મદદ કરવાને બદલે જુલિયાના સુરક્ષિત ઘરમાંથી દૂર કરે છે. આ બધું દર્શાવે છે કે જ્યારે રક્ષણાત્મક માળખું તૂટી પડે છે ત્યારે બાળક કેટલું નિસ્સહાય અને જોખમમાં મુકાઈ જાય છે.
ગિબન્સની લેખન શૈલી અને તેમણે વાપરેલા સાહિત્યિક ઉપકરણો વિશે થોડી વાત કરીએ. એલનનો પ્રથમ પુરુષનો અવાજ, પેલું ફર્સ્ટ પર્સન નરેશન, એ ખૂબ જ શક્તિશાળી છે.
એ જ તો નવલકથાનો પ્રાણ છે. એ અવાજમાં બાળ સહજ સરળતા છે, પણ સાથે સાથે અનુભવોથી આવેલી અકાળ પુખ્તતા અને તીક્ષ્ણ અવલોકન શક્તિ પણ છે. ભાષા બોલચાલની સીધી અને ક્યારેક વ્યાકરણની દ્રષ્ટિએ અણઘડ લાગે, પણ એ જ એની પ્રામાણિકતા છે.
હા, એનાથી એક પ્રકારની નાટકીય વક્રોક્તિ, ડ્રામેટિક આયરની સર્જાય છે. એલન ભયાનક ઘટનાઓનું વર્ણન એવી રીતે કરે છે જાણે તે સાવ સામાન્ય હોય,
જે વાચક પર તેની અસરને વધુ ઘેરી બનાવે છે. બરાબર.
પ્રતિકોનો ઉપયોગ પણ ધ્યાન ખેંચે એવો છે, જેમ કે ખોરાક, પૈસા, નામો.
હા, ખોરાક અહીં પ્રેમ, સંભાળ અને સ્થિરતાનું પ્રતીક છે. ખરાબ ઘરોમાં તેની હંમેશા અછત હોય છે અથવા તે બેદરકારીથી અપાય છે, જ્યારે નવી માના ઘરે નિયમિત પૌષ્ટિક ભોજન એ પ્રેમ અને વ્યવસ્થાનું સૂચક છે.
અને પૈસા?
પૈસા એલન માટે શક્તિ, સ્વતંત્રતા અને નિયંત્રણનું સાધન છે. એ એના મુક્તિ ભંડોળ, એસ્કેપ ફંડ જેવા છે. અને નામ, ખાસ કરીને ફોસ્ટર, અટક અપનાવવી, એ પોતાની ઓળખ જાતે ઘડવાની, ભૂતકાળથી છુટકારો મેળવવાની પ્રક્રિયાનું અંતિમ ચરણ છે.
નવલકથામાં કેટલાક વાક્યો એવા છે જે સીધા વાગી જાય. શરૂઆતની પંક્તિ સિવાય બીજું કયું વાક્ય મહત્વનું લાગે છે તમને?
પેલું વાક્ય, મારે હંમેશા ફક્ત એક કુટુંબ જ જોઈતું હતું. આ એક સરળ વાક્યમાં એલનની આખી જિંદગીની ઝંખના સમાયેલી છે. માનવીની જોડાણ અને સંબંધ માટેની મૂળભૂત તડપ અહીં વ્યક્ત થાય છે.
ખરું. અને અંતમાં પેલું વિજયી વાક્ય, મારી પાસે નવું નામ છે, હું એલન ફોસ્ટર છું અને આ મારું કુટુંબ છે.
બસ, આ વાક્ય એલનની સ્વનિર્માણની યાત્રાની સફળતાની ઘોષણા છે.
એક બીજું અવતરણ મને યાદ આવે છે, જે એની નાનીના મૃત્યુ પછીનું છે. મેં મારા પૈસા વસૂલ કર્યા છે, મારા મગજમાં તેની કોઈ ચલતી ફરતી તસવીર નહીં હોય, મારી પાસે તે નહીં હોય. આ થોડું વિચિત્ર નથી લાગતું? જાણે કોઈ હિસાબ ચૂકતે કરતી હોય.
એ એલનની મનોસ્થિતિ દર્શાવે છે. આઘાતનો સામનો કરવા માટે એણે કેટલીકવાર લાગણીઓને બાજુ પર મૂકીને અત્યંત વ્યવહારુ, લગભગ લેવડ દેવડ જેવો ટ્રાન્ઝેક્શનલ અભિગમ અપનાવવો પડે છે. એને ભૂતકાળના અત્યાચારીઓથી પોતાને ભાવનાત્મક રીતે સાવ અલગ કરી દેવાની જરૂર છે. અને એ માટે કદાચ એને કોઈક નક્કર પુરાવાની, કોઈ ક્રિયાની જરૂર પડે છે. એ દર્શાવે છે કે એના ઘા કેટલા ઊંડા છે.
આખી નવલકથા વાંચ્યા પછી વાચકના મનમાં કેવી લાગણીઓ રહી જાય છે? એક તરફ અત્યંત દુઃખ અને સહાનુભૂતિ છે, તો બીજી તરફ એલનની હિંમત માટે ગૌરવ અને આશ્ચર્ય પણ.
બરાબર. આ એક જટિલ ભાવવિશ્વ છે. એલનની પીડા જોઈને હૃદય દ્રવી ઉઠે છે, પણ એની લડત જોઈને માનવ આત્માની અદમ્ય શક્તિમાં વિશ્વાસ બેસે છે. અંતિમ છાપ નિરાશાની નથી, પણ આશાની છે.
હા, ચોક્કસ.
એલન આપણને શીખવે છે કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય, પ્રકાશનું એક કિરણ શોધવાની અને તેની તરફ જવાની ક્ષમતા માણસમાં રહેલી છે.
અને એ આપણને એ પણ વિચારવા પ્રેરે છે કે આપણી આસપાસ આવા કેટલાય એલન હશે જેમને કદાચ આપણી મદદની, આપણા સ્નેહની જરૂર હોય. એ કુટુંબ, હિંમત અને ઓળખ વિશેની આપણી સમજને પડકારે છે અને વિસ્તારે છે.
ખરેખર આ કથા આપણને યાદ અપાવે છે કે સૌથી કપરા સંજોગોમાં પણ પ્રેમ અને પોતાના માટે એક સુરક્ષિત સ્થાન શોધવાની માનવ ઈચ્છા કેટલી પ્રબળ હોઈ શકે છે.
અને એ પણ કે સાચું કુટુંબ લોહીના સંબંધોથી બંધાયેલું નથી હોતું, પણ એ પસંદગી, સ્વીકૃતિ અને નિરંતર સંભાળથી રચાય છે. એલનની યાત્રા એ વાતનો પુરાવો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.